પ્રૌઢી જે વડીલો છે, જે કંઈક ઠરેલ છે, જેની પાસે કંઈક નિર્ણય શક્તિ છે, સમજ શક્તિ છે, એવા પ્રૌઢીઓને માટે એને સુજન કયા. અને મને કદાચ જાની જનકી પોતાનો એક નોકર દાસ સમજીને પ્રૌઢ માણસોના તો સેવક જ બનવું પડે ને. તુલસીજી અન્ય કવિઓના, અન્ય સંત મહાપુરુષોના એ પોતે સેવક બનવા ઈચ્છે છે. અને એટલે કહ્યું કે જે સજ્જનો છે, પ્રૌઢ સુજન, જેની જા નહીં જન કી કદાચ, મારું પોતાનું આ કહેવું ન સમજે, એને માત્ર કાવ્યોક્તિ જ માની લે, જે મહાકવિ રામાયણની રચના કરી તેમને મહાકવિ કયા, પ્રથમ કવિ કયા, આદિ કવિ કયા. તો એ ભલે લૌકિક કે સાહિત્ય દુનિયાની દ્રષ્ટિએ કયું હોય, પણ આને તુલસીજી કહે છે કે મારા કાવ્યને એ કાવ્ય ન સમજે, માત્ર નાનું કામ કર્યું છે, આ ઘૃષ્ટતા હલકું કામ કર્યું છે એવું ન માને. કારણ કહો પ્રતીતિ પ્રીતિ રુચિ મન કી, હું મારા મનના વિશ્વાસ પ્રેમ અને રુચિથી વાત કરી રહ્યો છું. ભગવાનને માટે એટલો દ્રઢ અનુરાગ છે, પ્રેમ છે, ત્યારે તુલસીજી બોલ્યા છે મારા મનને પૂરેપૂરો પૂરી પ્રતીતિ છે. કોઈ પણ કાર્ય કરવા બેસીએ, પૂરેપૂરો ભરોસો હોય ક્યાંમાંથી મને લાભ થશે અને હું પાર ઉતારી શકીશ, એટલે જે કઈ લાભ થવાનું છે એનો પ્રેમ અને પાર ઉતારી શકીશ એવો આત્મવિશ્વાસ, એની પ્રતીતિ, પ્રીતિ પ્રતીતિ એટલે એના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ, આ બંને રુચિ મન કી, પ્રીતિ રુચિ મન કી, મનનો પ્રેમ. અને એ રુચિ પણ મનની હોઈ શકે, મન આખા જીવનનો અગ્રેસર છે, એના વડે જ, મનના ઘોડા વડે જ જીવનની આખી ગાડી ખેંચાતી હોય છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે રુચિ મન કી, પ્રેમપૂર્વક મનનું જે મારું તથ્ય છે, મારા મનની જે વાત કહે છે, મન કી બાત જૈસે જિસકો કહેતી હૈ. તુલસીજી પણ મનની વાત કરે છે અને એની અંદર એને પોતો પૂરેપૂરો શ્રદ્ધા વિશ્વાસ ને પ્રેમ લગાવ છે, પ્રેમ પ્રતીતિ. એટલે જે સજ્જન માણસો છે, વિદ્વાનો છે, કદાચ તુલસીદાસજી એમ પણ કહ્યું હોય મારા કરતા આગળની કોટીના હોય, વધારે વિદ્વાન હોય, વધારે પણ કંઈક મેળવી શક્યા એવાને માટે. તો હું નાનો માણસ છું અને મારા નાના માણસની મારી પ્રીતિ, મારો જે રુચિ છે, એ રુચિ મારા મનની વાત કહું છું કે એક દારૂગત દેખીય એક, બંને બંને પ્રકારની અંદર નિર્ગુણ અને સગુણ, જેમ કહ્યું ને અગુણ અહીં સગુણ અહીં, તો એ બ્રહ્મ સ્વરૂપ, બંને બ્રહ્મ સ્વરૂપ છે, પણ એની અંદર પણ બે પ્રકાર કયા કે બ્રહ્મનું જ્ઞાન અગ્નિ, અગ્નિ સમાન છે, નિર્ગુણ તે અપ્રગટ અગ્નિની પેઠે છે, કાષ્ઠની અંદર છે પણ દેખાતો નથી, આ ઉપનિષદની વાત છે. અને સગુણ એ પ્રગટ અગ્નિની પેઠે છે, એ પ્રત્યક્ષ દેખાય છે. સગુણ અને નિર્ગુણનો ભેદ બતાવે છે, જેમ લાકડામાં અગ્નિ છે છતાંય દેખાતો નથી, પણ એને પ્રગટ કરવામાં આવે તો લાકડું જ્યાં સુધી હશે ત્યાં સુધી એમાંથી અગ્નિ રહેશે જ. પણ જે સગુણ છે એના માટે કહ્યું કે ભાવક સમજો કે બ્રહ્મ વિવેક, જે બ્રહ્મનો વિવેક, બ્રહ્મ આત્મતત્વ ચેતના છે એને જાણવી સમજવી. આપણા પોતામાં પણ આ શરીરમાં આત્મચેતના છે તો શરીરમાં હું છે, તો તરત ઠંડુ પડી જાય. તો બ્રહ્મ વિવેકની, બ્રહ્મની અંદર જે વિવેક છે એમ કાષ્ઠની અંદર છે અગ્નિ, પણ દેખાતો નથી. પણ આપણા પોતાની અંદર પણ બ્રહ્મ તત્વ છે અને વિવેકથી અંદર જવું પડે. એકદારુગત તો એ જે બંને એક જ છે, કેવલ પ્રગટ અને અપ્રગટના ભેદ છે, પણ જે દેખાય છે તે પ્રમાણે નિર્ગુણ અને સગુણ બંને જુદા છે જ નહીં. અને જે જુદા માને છે, ભેદ માને છે, એને કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. મોટે ભાગે અદ્વૈત વાદ અને દ્વૈતાદ્વૈત વાદ, શુદ્ધાદ્વૈત વાદ, ઘણા મતમતાંતરો આચાર્યોની અંદર છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, આ બધાની અંદર આ બધા ભેદ છે. પણ એ વિચારના અને એમની વિચારસરણીના માર્ગના આ ભેદ છે. પણ બંનેની અંદર વાત તો એક જ છે, સગુણ અને નિર્ગુણ દ્વારા પરમાત્મા સુધી પહોંચવાનું છે. અને પરમાત્મા એટલે આત્મ તત્વ જે મારા પોતામાં બેઠો છે. આપણે કહીએ કે પ્રભુ મારા હૃદયમાં રહો છો, અને આત્મ તત્વ એમ કે ચેતના મારા હૃદયની અંદર બેઠેલી છે. સુરતી મેરી શબ્દ લાગી જહા આતમ કા ડેરા. બસ મારી એકાગ્ર, મારી ભક્તિ શબ્દ દ્વારા એટલે નામ રૂપ દ્વારા ક્યાં લાગી? હૃદય, જ્યાં હૃદયમાં રહેવા વાળો છે. ડેરા, ડેરા એટલે રહેઠાણ, નિવાસ. તો એ આપણા હૃદયની અંદર છે જ એવા ભાવથી અહીંયા આગળ તુલસીદાસજીએ બતાવીને કહ્યું કે એક એકની અંદર કાષ્ઠ દેખાય છે, એને તમે અડો, એને ચારે બાજુથી તપાસો, એને કઈ પણ ઉપયોગ લો તો અગ્નિ તમને અંદર છે પણ દેખાશે નહીં. અવ્યક્ત જેને કહેવાય, જે અવ્યક્તતા છે એની અનુભૂતિ આપણા પોતાની અંદર જ કરવાની છે. મૂળ વાત ત્યાં લઈ જાય છે કે નામ, નામ ઉપર આધાર રાખવાનો છે. અને નામ ગુપ્ત કે પ્રગટ સર્વત્ર એનો જ પ્રભાવ છે અને એનું જ આધિપત્ય છે, ચાહે બ્રહ્મથી, સગુણથી કે નિર્ગુણથી. પણ આધિપત્ય કારણ મનને કઈક સાધન જોઈશે. બિનુ આધાર મન તોષ અને શાંતિ, મનને કોઈ પણ આધાર જોઈશે એના વગર એને સંતોષ નહીં મળે, અને સંતોષ વગર શાંતિ નહીં મળે. તો નિર્ગુણની અંદર પણ આત્મ તત્વને સૂક્ષ્મ અવ્યક્ત કરીને આધાર તો એનો લઈ લીધો, એના નામનો. અને સગુણની અંદર મૂર્તિ છે, એને મૂર્તિની અંદર પરમાત્મા છે જ એ આધાર લઈ લીધો. નિર્ગુણને કોઈ આધાર, માત્ર પોતાની સાચી સમજનો જ આધાર, અને એના વડે મનને સંયમમાં રાખે કે વિકૃતિઓ તરફ ન જવાય. આસક્તિ એ તો વિનાશ કરનાર છે, અને એટલે એ આસક્તિથી દૂર રહેવાનું, એ પણ નિર્ગુણથી. સગુણથી સતત પરમાત્માનું ભજન, દર્શન, સેવા, જપ, એના વડે એના સાનિધ્યમાં રહેવાનું અને મનને પવિત્ર રાખવાનું. સગુણહી અગુણહી નહી કછુ ભેદા, ઉભય હરહી ભવ સંભવ ખેદા. જે જન્મ મરણના દુઃખ છે, પીડાઓ છે, એને દૂર કરવા માટે આ બંને ઔષધિઓ છે. અને એ જ્ઞાનની ઔષધિ હોય કે નામની ઔષધિ હોય, પણ આખરે રોગ મટાડવાનો છે. ભવરોગ વૈદ્યમ જય મહારાજ છે. એ જ સદગુરુ સ્વરૂપે ક્યાં તો સગુણ આપે ને ક્યાં તો નિર્ગુણ આપે, અને એના દ્વારા આપણા ભવરોગને મટાડી દે. અને એવા ભાવ સાથે અહીંયા આગાડી કે આમ હોવા છતાંય પાવક સમ બ્રહ્મનો વિવેક, એ જ્ઞાનનું અગ્નિ છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ ભસ્મસાત કૃતે તથા, ભગવાને ગીતામાં આ જ વાત કરી. અને અહીંયા પણ એ જ વાતને તુલસીદાસે કહી દીધી કે પાવક સમ જુગ બંને બંને અગ્નિ સમાન છે. એક પ્રગટ છે અને ગુપ્ત છે. ગુપ્તમાં પણ અગ્નિ તો રહેલો છે અને પ્રગટમાં તો છે જ. ગુપ્ત જ્ઞાન છે, નિર્ગુણ છે, અને પ્રગટ સગુણ છે. એટલે નિર્ગુણ બ્રહ્મથી વિવેકપૂર્વક કાષ્ઠના અગ્નિને સાચવવાનો છે. સગુણની અંદર પ્રગટ અગ્નિ છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. સાચીને પણ ઉપયોગ થાય. તો આ બંને કહ્યું કે બ્રહ્મ વિવેક, એની અંદર આ બંને વચ્ચેનો જે વિવેક છે, સંયમથી સાચી સમજણનો કહ્યું એને. પણ છે બંને પવિત્ર. પાવક સમ અગ્નિ પવિત્ર માનીએ છીએ, પવિત્ર અગ્નિ છે, માટે યજ્ઞને આહુતિ આપીએ છીએ. અગ્નિને પણ દેવ કયો છે, અને એટલા માટે બંને અગ્નિ સમાન પવિત્ર છે. યજ્ઞમાં અગ્નિ પવિત્ર છે, માટે તો આહુતિઓ અપાય છે પવિત્ર ભાવથી. એટલે બંને ની અંદર સાચી સમજણ પૂર્વક માત્ર એને અગ્નિ જેવો પવિત્ર સમજીને, જેમ સૂર્ય પવિત્ર છે, તો પણ સૂર્ય બધાનું શોષણ કરે છે છતાં એ પવિત્ર છે. ગંગાજીની અંદર બધું જ વહેતું હોય, શુભ અરુ અશુભ સલિલ સબ બહી, સુરસરી કૌ અપનીત ન કહી. બધું જ ગંગા જળ છે, એને કોઈ અપવિત્ર કહેતું જ નથી. એમ સગુણ અને નિર્ગુણ બંને પવિત્ર છે, અને બ્રહ્મ સમજુગ બંને આવા પવિત્ર પાવન છે એમ કહ્યું.